એટલે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, સાધુરામ તમે કોણ છો અને ક્યાં જાઓ છો? મુક્તાનંદ સ્વામીને કહે, એ તમને આગળ ખબર પડશે, તમે આગળ જાઓ. એમ કે એ સાધુ અદૃશ્ય થઈ ગયા. મુક્તાનંદ સ્વામી નવાઈ લાગ્યા, કોણ હશે? થોડા આગળ ગયા ને તે બીજા સાધુ મળ્યા, એવા સાધુ. મુક્તાનંદ સ્વામી એને પણ પ્રશ્ન કર્યો, સાધુરામ તમે કોણ છો ને ક્યાં જાઓ છો? તેણે કીધું, તમે આગળ જાઓ, તમને ખબર પડશે. મુક્તાનંદ સ્વામી તો વિચારમાં ઊંડા ઉતરી ગયા, કોણ હશે? એ સાધુ અદૃશ્ય થઈ ગયા. વળી આગળ વધ્યા તો ત્રીજા સાધુ મળ્યા. મુક્તાનંદ સ્વામી કહે, મુક્તાનંદ સ્વામી પૂછ્યું, તમે કોણ છો ને ક્યાં જાઓ છો? ત્યારે એને મુક્તાનંદ સ્વામીને હામે પૂછ્યું કે તમે કોણ છો ને ક્યાં જાઓ છો? મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કે આ તો મને ઓળખે છે. ત્યારે સ્વામી કીધું, મહારાજે મને આવો પ્રશ્ન પૂછ્યો કે અમે કેવા છીએ? અમે એવું કીધું, અમે કૃષ્ણ જેવા છીએ. મહારાજે અમને કાઢી મૂક્યા ને એમ કીધું, તમે કાળા તળાવ જાઓ, રવજી ભગતને પૂછજો, તમે ન્યા જઈએ છીએ. ત્યારે પેલા સાધુ પુરુષે કીધું, સ્વામી તમે મહારાજને હારે ગયા, મહારાજને ઓળખ્યા નહીં કે? તમે મહારાજને કૃષ્ણ જેવા જાણ્યા? અરે મહારાજ તો અનંત કૃષ્ણ આગળ હાથ જોડીને ઉભા રહે એવા પોતે સ્વયં પુરુષોત્તમ સર્વ કારણના કારણ છે. હું અક્ષરધામનો મુક્ત છું તો તમને ઓળખાવા માટે આવ્યો છું. સ્વામી તમારે કાળા તળાવ સુધી જવાની જરૂર નથી, જ્યાંથી હાલતા છે ન્યા પાછા જાઓ અને એના પગમાં પડીને કહો કે મહારાજ તમે તો સર્વ કારણના કારણ, સર્વ કોઈના નિયંતા, સર્વોપરી ભગવાન છો, એટલે તમારું કામ પૂરું થાય. આટલું કહીને પેલા મુક્ત જતા રહ્યા. અને પછી મુક્તાનંદ સ્વામી પાછા વળીને તેરા ગામ ગયા અને મહારાજને દંડવટ કર્યા. અને મુક્તાનંદ સ્વામી જ્યાં બોલવા ગયા ત્યાં મહારાજ કે, સ્વામી હવે કાંઈ તમારે બોલવાની જરૂર નથી, તમને જે મારે સમજાવવા તે વાત તમે સમજી ગયા છો, માટે અમે તમારા ઉપર બહુ રાજી છીએ. એમ કહીને મહારાજ બાથમાં ઘાલીને મળ્યા અને મુક્તાનંદ સ્વામીને વાત સ્પષ્ટ સમજાવી. તો કે મુક્તાનંદ સ્વામી તો સમજતા જ હશે, પણ આપણે એવા મુમુક્ષુને સમજાવવા માટે સ્વામી આવી લીલા કરી કે ભગવાન સ્વામિનારાયણને જો નહીં સમજો જેમ છે એમ, તો મને જો પાસે ન રહેવા દે, તમને શેને રહેવા દે? આમ તો ગુરુ ગુરુ કરતા અને આમ તો અમારી માં છે, અમારી સત્સંગની માં છે એમ કહેતા, પણ આમાં અમે જો ફેર દેખાડ્યો, તમને કાઢી મૂકતા હોય તો તમને તો કાઢી જ મૂકશે, માટે ઉપાસના ફેર રહેવા દેશો નહીં. એ મુક્તાનંદ સ્વયં આપણને સમજાયું. માટે ભગવાનના ભક્તો ઉપાસના એવી જ સમજે જો અક્ષરધામમાં રહેવું હોય તો, નહીતર મહારાજ રહેવા દેશે નહીં, માટે ઉપાસનામાં કચાશ રહેવા દેશો નહીં. એવી જ ઉપાસના સમજાવજો કે જેથી કહીને મુક્તાનંદ સ્વામીને જેમ મહારાજ મળ્યા એમ આપણને પણ બાથમાં ગાલીને મળે ને એમ કે, સાબાશ, જે કરવા માટે તને મોકલ્યો તો એ તું કરીને આવ્યો, એમ મહારાજ સાબાશી આપે એવું જીવન કરજો.
આજ કથાની પૂર્ણાહુતિનો દિવસ છે. આ કથામાંથી એક તો મહારાજના ચરિત્ર જોઈને ખૂબ આનંદ આવ્યો સાંભળ્યા પછી, બીજા નંબરમાં આપણા હૃદયમાં એવું રહ્યા કરે એમ કે પરોક્ષમાં જેવા સરસ ગ્રંથો છે એવા રાગ રાગણીના આપણા સંપ્રદાયમાં ગ્રંથ નથી, એમ આપણને શુષ્ક ભાવ હોય એ ઘનશ્યામ લીલામૃત કઢાઈ નાખે છે. કે દુનિયાભરનો નહીં પણ બ્રહ્માંડભરનો સાહિત્યનો સમુદાય તો આપણી પાસે છે, એવું કોઈની પાસે નથી. ભૂમાનંદ સ્વામી કેટલા અદભુત સુંદર સુંદર રાગો બેસાડ્યા છે. હજી તો 25 તરંગની કથા થઈ, 1/8 ભાગની, 200 તરંગ છે. જોકે અમારો સંકલ્પ છે કે સ્વામીની પાસે આખી કથા ક્રમશઃ કરાવી, કે જેથી કરીને રેકોર્ડિંગ થયા પછી હરિભક્તોની ઘેરે હોય અને એવી સ્થિતિ આવક મંદિરે ન પહોંચી શકે ત્યારે બેઠા બેઠા ઘરમાં સાંભળતા હોય તો ઘનશ્યામની હારી હિયત બંધાઈ જાય, સંસારમાંથી તૂટી જાય તો ધામમાં પહોંચી જાય. મહારાજની કૃપા, પૂજ્યપાદ મહારાજની રાજીપુક, જેને કારણે શ્રીજી મહારાજે સ્વામીને કંઠ સરસ આપ્યો છે. સ્વામીને બીજી જ કથા છે, મારા નાના ગુરુભાઈ છે, પેલી ઇન્ડિયામાં કરી હતી શિબિરમાં. ઘનશ્યામ લીલામૃત ગ્રંથ મેં જોયેલો ખરો, પણ કોઈ દિવસ સાંભળેલો નહીં. અને અહીંયા ગયા વર્ષમાં દિવાળી પહેલાં આવ્યા ને અહીંયા ઘનશ્યામ લીલામૃત ચાલતું હતું, અને એમાં ભગવાન સ્વામિનારાયણને પ્રગટ થવાના છ હેતુ એ મેં સાંભળ્યા. એ પહેલાં મેં વાંચેલો પણ નહીં, એટલે મનમાં એમ સંકલ્પ થયો, ઓહો ભૂમાનંદ સ્વામી આટલો બધો સર્વોપરીપણાનું નિરૂપણ કરનારો ગ્રંથ લખ્યો છે, તો આપણે દેશમાં જઈને આ ગ્રંથની કથા કરાવી. અને ખરેખર અમે જ્યારે સ્વામી પહેલી કથા કરી ઇન્ડિયામાં, શિબિર હતી અમારી, મને બહુ આનંદ થયો, કારણ કે ભગવાન બહુ સાંભળે. અને આપણે તમે ને એમ બધાને ભગવાન સાંભળે એટલો જ આનંદ હોવો જોઈએ, સમજે? ભગવાન સહજ સાંભળે એમ, અને અમે કાલું કાલું પજ હોવ, નાનકડા એટલે બે વર્ષના, એટલે વધારે આનંદ આવે. અને પછી ત્યાંથી મેં સંકલ્પ કર્યો હતો કે ઇંગ્લેન્ડમાં જો કથા કરવાની થાય, બે તો નક્કી હતી, પણ ત્રીજી કથા કરવાની જો નક્કી થાય ને તો ઘનશ્યામ લીલામૃતની કથા કરવી. અને એવો પણ સંકલ્પ કે વિસ્ડનમાં જો થાય ને તો ત્યાં જ કરવી. તમને એમ લાગશે સમી તો આપણને સારું લગાડવા કે સોગંદથી કહું છો, આવો મને સંકલ્પ, તો ત્યાં જો કથા થાય ને તો ઘનશ્યામ લીલામૃતની કથા ત્યાં કરવી છે. અને શ્રીજી મહારાજ કેટલા સત્ય સંકલ્પ છે તમને કહું. અમે કોઈ નહોતું કીધું કથા કરવી છે, સામેથી પ્રવીણભાઈનો ફોન આવ્યો, સામેથી હો, એને ખબર પડી કે સ્વામી અહીંયા આવ્યા છે, પત્ર ગયો છે કોઠાર સ્વામી લખેલો, ઇન્ડિયાથી લખ્યો હતો સ્વામી કે સ્વામી ત્યાં આવ્યા છે ઇંગ્લેન્ડમાં, આટલા આટલા આમ કાર્યક્રમ છે. તેને પત્ર મળ્યો, અને જે દાડે એને પત્ર મળ્યો તે જ દિવસે એમને માસિકે એને ઘેરે બેસવા ગયા, એને વાત કરી, એને વાત કરવા જ આવેલા કે અમારે કથા કરવી છે, કે પણ ઇન્ડિયામાં કે ભૂકંપ થયો છે તો અહીંયા કરવી છે, ક્યાં કરીશું, કોની પાસે કરીશું, કેમ કરીશું. જો મહારાજ કેવો સુમેલ કરે, ત્યારે પ્રવીણભાઈ પાસે કાગળ પીડ્યો જ હતો, અમારો મોબાઈલ નંબર હતો, મોબાઈલ ઉપર એને ફોન કર્યો, એમ મળ્યા કે સ્વામી કથા કરી દેવી પડશે. મેં કીધું શેની કરવી છે, આમ સહજ પૂછ્યું, એ કે તમને જે ઈચ્છા હોય એની કરીએ, એટલે અમને તો ઈચ્છા આ જ હતી. અને ખરેખર કથા સરસ થઈ, એમનો પોતાનો યજમાન પરિવારનો ભાવ અને પ્રેમ જેને કારણે આવું સુંદર આયોજન થયું, અને એના ભક્તોનો સાથ સહકાર પણ ખૂબ જ સારો મળ્યો. અને જેમની પાછળ આ કથા બેસાડવામાં આવેલી છે એ આત્માને પણ મહારાજ એના તમામ ગુના માફ કરી, મહારાજ તો બહુ મોટા છે, બહુ દયાળુ છે, તમામ ગુનાને માફ કરી. એમની પાછળ આટલા ભક્તોએ જો મહારાજના ચરિત્ર સાંભળ્યા હોય, એક ચરિત્ર મુક્તિ કરાવે તો આટલા બધા ચરિત્રો કેમ ન કરાવે, માટે આપણે બધાએ અને અમે ખુદ પણ મહારાજને પ્રાર્થના કરીએ છીએ, એ આત્માને પોતાના સાનિધ્યમાં રાખી અખંડ પોતાની મૂર્તિનું સુખ આપે એવી મહારાજના ચરણાઈનું આપણે પ્રાર્થના કરીએ છીએ. આજે ભક્તો જ્યારે પૂર્ણાહુતિનો દિવસ છે ત્યારે અમુક મારે તમને વાતો કહેવી છે, અને એ વાતો એવી કહેવી છે કે ખરેખર તમારા મોક્ષ માટે ઉપયોગી હોય. અને હરિભક્તો અમુક બાબતમાં બહુ જ ગૂંચવાય છે બિચારા, પૂર્ણ જ્ઞાન નહીં હોવાને કારણે ઘણા જ મૂંઝાય છે કે મારું માનવું કેમ ને સમજવું કેમ, મોક્ષ કેમ કરવા. એવી જે અટપટી વાતો છે જેને કારણે ક્યારેક ચિત્ત ભ્રમે, એના સમાધાનની થોડી વાતો કરવી છે કે જેથી કરીને તમને ભગવાન ભજવામાં બહુ જ સરળતા થાય અને મહારાજની જેવી છે એવી નિષ્ઠા બંધાય, શ્રી મહારાજ જેવા છે એવા ઓળખાય અને એનું ભજન કરી એને રાજી કરી શકાય. આજે જ બપોરની કથા પૂરી થઈ ને ત્યારે એક જ વખત આવ્યા તમારી પાસે, મને કે સ્વામી તમે આજે જે સવારે વાત કરીને અમને બહુ જ ગમી, કે તમે કાલે જે વાત કરી હતી બદ્રિકાશ્રમની, કે બદ્રિકાશ્રમમાં લાડુદાને સમાધિ કરીને જ્યારે નરનારાયણ દેવના દર્શન કર્યા એ વખતે નરનારાયણ દેવે લાડુદાનને એમ કીધું કે તમે સ્વામિનારાયણના સાધુ થાવ અને એ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર શું કરે છે? અને ત્યારે લાડુદાને કીધું કે ત્યાં છો એ જ અહીંયા છો ને અહીંયા છો એ જ ત્યાં છો. ત્યારે ભગવાન નરનારાયણ એવું બોલ્યા કે લાડુદાન તમારી ભૂલ થાય છે, એ પુરુષોત્તમ નારાયણ જેવા તો એ એક જ છે, અમર જેવા તો અનંત કોટી એની આગળ હાથ જોડીને ઉભા છે. સ્વામી આ જયારે તમે વાત કરી ને ત્યારે અમને થોડોક આમ આમ થતું મળો આમ કેમ એમ, પણ આજ તમે જે સમાધાન કર્યું એ જોઈને બહુ જ આનંદ થયો. સવારની કથામાં આપણે વાત કરી હતી અને આ વાત ભક્તો બહુ જ સમજાય છે. અમુક પોઈન્ટો બહુ જ આમ તમને ભલે 10 મિનિટ લાગશે મને, પણ હું તમને એવા સમજાવું. આજે મહારાજને પ્રાર્થના કરીને કહીએ અમે પણ હૃદયથી, મહારાજ તમે આજે એવું બોલાવો ભક્તોને સુખ થાય. અને શ્રીજી મહારાજે સ્થાપિત સંપ્રદાયમાં એવી આત્મીયતા બંધાય, એવું હેત બંધાય એમ મને આ સંપ્રદાય મારો છે, હું સંપ્રદાયનો છું. શ્રીજી મહારાજ મારા છે, હું શ્રીજી મહારાજનો છું. આ જેટલા સંતો જેટલા ભક્તો એ બધા મારા છે, હું એનો છું. એમના સ્થાપિત આચાર્ય મહારાજ મારા છે, હું એનો છું. આવી આત્મીયતા સત્સંગમાં બંધાય. આપણે સવારની કથામાં વાત કરી હતી, બહુ મુદ્દો હતો કે બદ્રિકાશ્રમ વાસી નરનારાયણ દેવે જે કીધું કે અમારી એવા તો કોટાન કોટી એ પુરુષોત્તમ નારાયણ આગળ હાથ જોડીને ઉભા રહે છે, અને સહજાનંદ સ્વામી તો પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. ત્યારે કોઈના મનમાં એમ થાય અને થયું હોય કે સ્વામી આ વાત વધારે થાય છે, પણ વધારે નથી. આપણે વધારે શું કામ લાગે છે ખબર છે? કારણ કે આપણા મંદિરની અંદર પધરાયેલા નરનારાયણ દેવ એના આશ્રયા નીચે આપણે સુખી થયું માનીએ છીએ, ને આવી જયારે વાત આવે ને ત્યારે દીધા ઉભી થાય. પણ આજ એનું સ્પષ્ટીકરણ આપણે કરવું છે, બીજા ઘણા મુદ્દાઓ સ્પષ્ટ કરવા છે કે આપણા મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ જે દેવો પધરાવ્યા, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ, ગોપીનાથજી મહારાજ, જે કોઈ, એ નરનારાયણ દેવ બદ્રિકાશ્રમવાસી નથી, એ લક્ષ્મીનારાયણ દેવ વૈકુંઠવાસી નથી, એ રાધાકૃષ્ણ દેવ ગોલોકવાસી નથી, એ ખુદ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ છે. કેવી રીતે? તો એમ શા માટે? એનું કારણ ભક્તો તમને કહું, મહારાજ જ્યારે માંગરોળમાં સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે મહારાજે પોતાના સ્વરૂપમાંથી 24 અવતારોને જે પ્રગટ કરીને દેખાડ્યા હતા, 24 અવતારોને એ જે પ્રગટ કરીને સ્વરૂપો દેખાડ્યા હતા, એ સ્વરૂપો મહારાજે પોતાના મંદિરમાં પધરાવ્યા છે. માને કે પોતે જે સ્વરૂપ દેખાડ્યા હતા એ સ્વરૂપને મંદિરમાં પધરાવ્યા એટલે એ મહારાજના જ સ્વરૂપ છે. એમાંથી પ્રગટ થયા ને એમાંથી લીન થયા એટલે તત્વ નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, એ તત્વ ભગવાન સ્વામિનારાયણનું જ તત્વ છે. તેમ છતાંય એ વાત પણ ન ભૂલવી જોઈએ, ભગવાનનો ભક્ત ઉપાસક એ ધ્યાન ભજન તો ભગવાન સ્વામિનારાયણનું જ કરે, ધ્યાન તો મૂળ સ્વરૂપનું જ થાય, પણ આ સ્વરૂપો એના જ અંશની અંદરથી એમાંથી જ પ્રગટ થઈને એમાં લીન થયા છે. માટે તમામ દેવો એના સ્વરૂપો છે, આમ સમજો. આ નરનારાયણ દેવ એ બદ્રિકાશ્રમ વાસી નથી, સમજાય છે? કારણ કે એ તો આખું તત્વ જ અલગ છે, અન્ય જે અવતારો છે આખું તત્વ જ અલગ છે. કારણ કે પુરુષોત્તમ નારાયણ એક છે, એને જયારે જયારે અવતારો આ પૃથ્વી પર ધારણ કરવા પડે એવી પરિસ્થિતિ સર્જાણે ત્યારે એને પોતે અન્યમાં પોતાની સામર્થ્ય મૂકી, ક્યારેક મહાપુરુષમાં, ક્યારેક પ્રધાન પુરુષમાં, ક્યારેક વિરાટમાં, અને એને આ પૃથ્વી પર મોકલ્યા છે. માટે તો તત્વ જ અલગ થયું, ઐશ્વર્ય ભગવાન સ્વામિનારાયણ આપ્યું અને પછી આ બ્રહ્માંડમાં આવ્યા એટલે ભગવાન થઈ અને અનંત અધર્મનું ઉત્થાપન કર્યા છે. માટે તો તત્વ જ અલગ છે, આ તત્વ એક છે. માટે આ નરનારાયણ દેવ, આ લક્ષ્મીનારાયણ દેવ કે આ ગોપીનાથજી મહારાજ, આ રાધાકૃષ્ણ દેવ એ ભગવાન સ્વામિનારાયણનું જ સ્વરૂપ છે. બીજો પોઈન્ટ, આવી વાત જો નહીં સમજો તો બહુ ગોટાળો થાય. જયારે સર્વોપરી ઉપાસના વાત બહુ લેશું, હાઈ લેવલ પણ લેવી જ પડે. હાઈ લેવલ તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા પછી ઉપાસના ન સમજો ત્યાં સુધી મહારાજ રાજી ન થાય. અને હાઈ લેવલ ઉપર જયારે ઉપાસના લેવા જશો ને ત્યારે આપણને આપણા શાસ્ત્રની પ્રત્યે શુષ્ક ભાવ પ્રગટશે. નહીં સમજીએ તો શું કામ પ્રગટશે? કારણ કે નંદ સંતોએ મહદઅંશે પરોક્ષ અવતારને દ્રષ્ટિમાં રાખીને કીર્તનો બનાવ્યા છે. જો આપણે આ નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ એમની વિશેથી ભાવના આપણને ઉખડી જાહે, ઉપાસના ને બળે કરીને ઉખડી જશે એક દાડો, તો બીજો દિવસ એવો આવશે નંદ સંતો બનાવેલા કીર્તન માંથી આપણી ભાવના ઉખડી જાહે, અને એમ થશે આવા કીર્તન તે ગવાતા છે, આમાં ક્યાં સ્વામિનારાયણનું નામ છે, એવી આપણી ભાવના થશે. અને ધીમે ધીમે આપણે ઉપાસના ને બળે નાસ્તિકતાને માર્ગે આગળ વધીશું, કારણ કે દ્રોહ થાય આપણા મનમાં, એમ થશે આ દેવમાંથી વૃત્તિ તૂટે એટલે એક દિવસ એવો આવશે આપણા કીર્તનમાંથી પણ વૃત્તિ આપણી તૂટી જશે. પણ નંદ સંતો જે કીર્તનો બનાવ્યા છે બહુ યાદ રાખજો, એ કીર્તન પણ કૃષ્ણ નામનું સંબોધન હોય કે પોસાય તે નામનું સંબોધન હોય, કેવળ નામનું સંબોધન જ પરોક્ષ ભાવનું છે, બાકી મહારાજનું જ સંબોધન છે. મહારાજને સંબોધી અને મહારાજના સ્વરૂપનું વર્ણન કરતા જ કીર્તનો બનાવ્યા છે. તમારા મનમાં એમ થાય એમ કેમ સ્વામી, તો હું તમને એમ કહું, મુક્તાનંદ સ્વામી જે પદમાં એમ કે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે, એ જ મુક્તાનંદ સ્વામી. બીજી બાજુ કેવું કે છાંડ કે શ્રી કૃષ્ણ દેવ અન્ય કી જો કરું સેવ, કાટી ડારો શિર મારો. સ્વામી કે એક કૃષ્ણ નારાયણ છે, બીજા કોઈની જો ઉપાસના કરું, સંકલ્પ કરું, બીજા કોઈનો સંકલ્પ પણ કરું, બીજાને વિશે જરાય કે નિષ્ઠા જોડું, તો મારું માથું કાપી નાખજો. બે કીર્તન તમે ભેગા કરો તો તમને ખ્યાલ આવે કે આપણા આનંદ સંતો જે કીર્તનો બનાવ્યા છે ભગવાન સ્વામિનારાયણનું સંબોધન છે, અન્ય કોઈનું નથી, અન્ય કોઈ એની દ્રષ્ટિમાં આવ્યા પણ નથી. એક બાજુ મુક્તાનંદ સ્વામી એમ કે એક સહજાનંદ સ્વામી છે, મારું કોઈ જ વાલું નથી, સુખ પામી રે સખી સુખ પામી, હું તો શામળિયાને શરણે જાતા સુખ પામી. એ મુક્તાનંદ સ્વામી એમ કે આ મહારાજ જયારે મળ્યા ત્યારે સંપૂર્ણ સુખી થઈ ગઈ, અને બીજી બાજુ એમ કે કૃષ્ણ શિવે મને જો સંકલ્પ ઉઠે તો મારું માથું ધડથી અલગ કરી નાખજો. તે કૃષ્ણ કોણ? સ્વામિનારાયણ. સમજાય? જ્યાં જ્યાં પછી બ્રહ્માનંદ સ્વામી બનાવ્યા હોય તો ભલે, પ્રેમાનંદ સ્વામી બનાવ્યા હોય તો ભલે, મુક્તાનંદ સ્વામી બનાવ્યા હોય તો ભલે, કોઈ પણ બનાવ્યા, એ કોઈ પણ સંબોધન હોય તો ભગવાન સ્વામિનારાયણમાં જ જાય છે. માટે કોઈ પણ કીર્તન ગાતા હોય, નતર કેવું થશે, આપણને પાંચ કીર્તન બોલવાનો આનંદ આવશે. અહીંયા દાખલે કે સભા બેઠી હોય અને તમે કીર્તનનો કાર્યક્રમ રાખો, કાલો સંત આવ્યા છે, સ્વામી સારું ગાય છે, તો આપણે કાર્યક્રમ રાખીએ કીર્તન, અને બે કીર્તન એવા આવે કે એમાં સિદ્ધુ મહારાજનું સંબોધન હોય એટલે આપણને ખૂબ આનંદ થાય, પણ ત્રીજું કીર્તન પરોક્ષ ભાવથી ગવાયેલું હોય તો એ વખતે આપણો મૂળ માર્યો જાહે. નંદ સંતો જયારે ગાયું ત્યારે મહારાજના સીધા સંબોધનમાં એનો જેટલો આનંદ આવતો એટલો જ આનંદ પરોક્ષ ભાવથી ગાતા તો આવતો જ હતો, કારણ કે એના હૃદયમાં પરોક્ષ ભાવ હતો જ નહીં, એ પ્રત્યક્ષને જ ગાયા છે, પ્રત્યક્ષના જ ગુણ ગાયા છે. કીર્તનની બાબતમાં આમ સમજવું પડશે, નહીં સમજીએ તો કાઢતા 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 75% કીર્તનો નીકળી જશે, બ્રહ્માનંદ સ્વામીને તો 60-90% નીકળી જાય. કહો માટે ભગવાનના ભક્તો કીર્તન ગાતા હોય તો એમ જ સમજે, હું મારા મહારાજનું જ કીર્તન ગાઉં છું. ત્રીજા નંબરમાં આ બે વાત તમને પેલા કરી, એક બાજુ કે જ્યારે દર્શન કરતા હોય ત્યારે ગમે આપણી ઉપાસના હોય તો નરનારાયણ દેવના દર્શન કરતા હોય તો આપણને જરાય કે શુષ્ક ભાવ ન થાય, મારા મહારાજનું સ્વરૂપ છે, પણ ધ્યાન શ્રીજી મહારાજ મૂળ સ્વરૂપનું. એ તબક્કે બાજુ કર્યો કીર્તન બાબત સમજાવ્યું. ત્રીજી બાબત સમજાવું કે આપણા મંદિરમાં તો આપણે સંધ્યા સમયે રામકૃષ્ણ ગોવિંદ એ ધૂન બોલીએ છીએ, પણ નંદ સંતોએ તો સવારના પોરમાં પ્રવર્તાવી હતી. સવારમાં પોરમાં 4 વાગે જાગે ને, જાગતા વેત એ ધૂન બોલતા. હવે તમે કલ્પના કરો, હવે તો આપણે 4 વાગે જાગવાનો સમય નથી એટલે ઉપાય નથી બહુ રહી. હવે તમે કલ્પના કરો કે જે પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડની અંદર બરાબર સમજો, આ બ્રહ્માંડની અંદર જે પુરુષોત્તમ નારાયણ પોતાનું સ્વરૂપ સમજાવવા માટે જ આવ્યા છે, 5-10 મિનિટ મોડું થાય ને તો રાજી રહેજો બધા. કુરજીભાઈ રાજી રહેજો, પ્રમુખ શ્રી રજા લઈ લીધી છે, મેં બહુ મોડું નહીં કરું. જે પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પોતાની ઉપાસના પ્રવર્તાવવા માટે જ આવ્યા છે, પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે જ આવ્યા છે, બીજું બધું બધા ઓળખતા જ હતા, અને એ વખતે એ નંદ સંતો, કારણ કે આ રામકૃષ્ણ ગોવિંદની ધૂન ગોપાળાનંદ સ્વામીની સિલેક્ટ કરેલી ધૂન છે, બરાબર સમજો ભગવાનના ભક્તો, સ્વામીએ પસંદ કરેલી આ ધૂન છે. જે ગોપાળાનંદ સ્વામી પેશલ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યા મહારાજની સાથે, વાંચો નિર્ગુણદાસ સ્વામીની વાતો, સંવાદ છે અદભુત. ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન છે, હરિ ઘનશ્યામ લીલામૃત પણ એની સાક્ષી પુરુષ, અક્ષરાનંદ સ્વામીની વાતો પણ એની સાક્ષી પુરુષ. અક્ષરધામમાં એક સંવાદ થયો, કેવો થયો? ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન કર્યો, મહારાજ આ ફૂટલા બ્રહ્માંડમાંથી કેમ કોઈ અક્ષરધામમાં નથી આવતું? મહારાજ કે સ્વામી ક્યાંથી આવે, કોઈ અમને ઓળખતું જ નથી કે, એટલે કોઈ આવતું નથી. અરે પણ મહારાજ તમે ઘણા બધાને મોકલ્યા ને અવતાર લઈ લઈને? મહારાજ કે ઘણા બધાને મોકલ્યા છે પણ બધાએ પોતપોતાની ઓળખાણ કરાવી છે, અમારી કોઈએ કરાવી નથી, એટલે કોઈ આવતું નથી. ત્યારે ગોપાળાનંદ સ્વામી મહારાજને કીધું, મહારાજ દયા કરો અને બ્રહ્માંડના જીવનો ઉદ્ધાર કરો અને આ પૃથ્વી પર પધારો. ત્યારે મહારાજ કે સ્વામી મેં જાય ખરા પણ તમે સાથે આવો તો. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ અમારી શું જરૂર છે? ત્યારે મહારાજ કહે, સ્વામી તમે આવીને જ્યારે વર્તશો ત્યારે બીજાને હા પડશે, બીજા વર્તશે ત્યારે માયા થકી મુક્ત થશે. અને પછી મહારાજ નંદ સંતોની સાથે આવ્યા અને કાર્યાણીનો પ્રસંગ છે. મહારાજે ઘનશ્યામ લીલામૃત પણ બોલ્યા છે, મહારાજે અક્ષરવરડીની અંદર અને ઘનશ્યામ લીલામૃતની અંદર બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજ એ જ છ હેતુ બતાવ્યા છે, જે છ હેતુ મહારાજે કાર્યાણીની અંદર અક્ષરવરડીમાં ગોપાળાનંદ સ્વામીને બતાવ્યા છે. સ્વામી આ બ્રહ્માંડમાં આપણે શું કામ આવ્યા છીએ? અને છ હેતુમાં મહારાજ ભક્તો, આ તો મંદિરની સભા છે એટલે બોલાય, બીજા નંબરમાં આગળ મોટા મોટા સંતોએ આપણી ઉપાસનાનો પાયો ખૂબ જ ધરીબો છે એટલે બોલી શકાય, નતર હવે જે હું વાત કરું છું ને એ વાતમાં તો ભલભલાના ભેજા ફાટી જાય, કાળજા બેસી જાય એવી વાત છે, એવી તેવી નથી. કારણ કે છ હેતુમાં એક હેતુ એવો બતાવે, બીજા હેતુ બતાવ્યા કે આ બ્રહ્માંડમાં આપણે આવ્યા છીએ નવા મુમુક્ષને ઉપાસનાની શુદ્ધિકરણ કરવા માટે આવ્યા છીએ, ધર્મને ભક્તિને શાપ થકી મુક્ત કરાવી અને ધર્મ ભક્તિને સુખ આપવા માટે આવ્યા છીએ, અને અન્ય અવતારો જે છે એના ભક્તોની ઉપાસનાની શુદ્ધિકરણ કરાવી અમારા અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છીએ. પણ એક હેતુ તો મહારાજ એવો બતાવ્યો, ચોથો હેતુ, સ્વામી તમે ને અમે આ બ્રહ્માંડમાં એટલા માટે આવ્યા છીએ. અન્ય જે અવતારો છે, બરાબર કાન ખોલીને સાંભળજો, અન્ય જે અવતારો છે એને અમારી ઉપાસના દ્રઢ કરાવી, ઉપાસના સંપૂર્ણ સમજાવી અને અમારા ધામમાં લઈ જવા માટે સ્વામી તમારું અમારું પ્રાગટ્ય છે એમ ભગવાન સ્વામિનારાયણ ખુદ બોલ્યા છે. કહો, અને કોને કીધું? ગોપાળાનંદ સ્વામીને કીધું. એ જ ગોપાળાનંદ સ્વામી રામકૃષ્ણ ગોવિંદ નામની ધૂન જયારે પ્રવર્તાવે ત્યારે હું પરોક્ષ ભાવથી પ્રવર્તાવે, ત્યાં પણ પ્રત્યક્ષ ભાવ જ સમજ્યો. અને નંદ સંતોએ આ વસ્તુ શું કામ પ્રવર્તાવે? આપણા મનમાં એક સંકલ્પ ઉઠે કે ભલે મહારાજનો જ ભાવ હતો પણ તો હુકામ પ્રવર્તાવી જોઈએ, પ્રત્યક્ષપણું જ પ્રવર્તાવવું જોઈએ. કારણ કે પરોક્ષ ભાવથી પ્રવર્તાવવાથી ઘણું નુકસાન જાય, પણ એ નંદ સંતોની ભાવના એવી હતી, મહારાજે જે સ્વરૂપ પધરાવ્યા એની પાછળની ભાવના એવી હતી કે પરોક્ષ વાળાને એમ લાગે કે આ લોકો અમારું ગાય છે, અમારો મહિમા ગાય છે એમ માની અને મંદિરમાં આવે, સત્સંગમાં આવે. અને પછી મહારાજે કીધું, સંતો તમારી જેવા બ્રહ્મનિષ્ઠ સંતો મંદિરમાં હશે એ જીવાત્માને બેહારી બેહારીને અમારી ઉપાસના એવી ધરબશે, એવી ધરબશે કે જેને કારણે એને સ્પષ્ટ સમજાઈ જશે કે ભગવાન તો એક સ્વામિનારાયણ સર્વોપરી છે, એના જેવું બીજું કોઈ નથી. પણ બહુ જો તમે પહેલેથી બતાવી દેશો તો બહારનો કોઈ આવશે નહીં, માટે તમારી પાસે આવે એટલે નંદ સંતો ખુદ ભગવાન સ્વામિનારાયણ પતાસું દેખાડી કડવું કડિયાતું પાય અને પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે પૂર્ણ પ્રયાસ કર્યો છે. પણ ભક્તો એક વાત બતાવું, નંદ સંતો અને પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની તો આવી ભાવના હતી કે અહીંયા રામકૃષ્ણ નામની ધૂન બોલાશે, એ સ્વરૂપો પધરાવાશે, એને કારણે પરોક્ષવાળા આવશે, અને જેને કારણે અહીંયા આવ્યા પછી સંતો દ્વારા એવી કથા વાર્તા દ્વારા એનો પાયો મજબૂત થશે જેને કારણે અમારું સ્વરૂપ ઓળખાઈ જશે. પરોક્ષનું હારો કરવા ગયા ને એમાં આપણું થોડું કામ તેમ થઈ ગયું. કેવું થયું? એક એક દ્રષ્ટાંત સરસ છે. એક જણાનું ગધેડું માંદું થયું. ડોક્ટર પાસે જઈને કીધું મારું ગધેડું માંદું છે કે ટીકડે આપો ને. ડોક્ટર ટીકડી આપી, એ પીતું નથી. તો કે એક કામ કરજો, બે હાથ આમ લાંબી છે ને ભૂંગળી રાખજો, એક છેડે ટીકડી મૂકજો ને પછી સામે છેડે ફૂંક મારજો કે એટલે ગધેડાને ગળેથી ઉતરી જાય. ઓલો કે વાંધો નહીં. અને પછી ટીકડી લઈ ગયો અને ગધેડાને પાવા માટે એક છેડે ટીકડી મૂકી અને પછી ગધેડાને મોઢામાં ભૂંગળી મૂકીને ફૂંક મારવા ગયો. ઈ ફૂંક મારીને એ પેલા ગધેડાને ઉધરસ ચડી, ગધેડાના ગળાને હેઠે ઉતરવા એટલે આના ગળા હેઠે ઉતરી ગઈ. ગધેડાની ટીકડી માણા આપી જાય દિશા શું થાય? રિજેક્શન આવી ગયું, શેરી બાજુ હોજી ગયું. દોડતો દોડતો ડોક્ટરની પાસે ગયો. ડોક્ટર સાહેબ ગજબ થઈ ગઈ. ડોક્ટર કે થયું શું? અરે જો તો ખરા, શરીર આખું હોજી ગયું, રિજેક્શન આવી ગયું. કેમ? ઓલી ટીકડી પીવાઈ ગઈ. પણ તારે નહોતી પીવાની, એ ગધેડાને પાવાની હતી. તો ભાઈ હું જાણતો હતો ગધેડાને જ પાતો, પણ એને હામી ફૂંક મારીને તે મારા ગળા હેઠે ઉતરી ગઈ. તે કઈ બીજી ટીકડા આપો, સારું થાય, રિજેક્શન જાય. તે ડોક્ટર કહે, પણ હું છે ને ઢોર ડોક્ટર છું, મારથી રિજેક્શન ઉતરે? તું કોઈ માણસનો કોઈ ત્યાં તો રિજેક્શન ઉતરે. સમજાય છે મારો પોઈન્ટ? આપણે એવી ઈચ્છા હતી કે આ વસ્તુ લોકોને સમજાવીને મહારાજ સ્વરૂપ ઓળખવું. એના ગળા હેઠે ડીકડી ઉતારવા એટલે આપણા ગળા હેઠે ઉતરી ગઈ. અને થયું કેવું? કે આપણે એમ માનવા માંડ્યા, આપણા મંદિરમાં રામકૃષ્ણ ગોવિંદ બોલાય છે, આપણા મંદિરમાં રાધા કૃષ્ણ પધરાવ્યા છે. તે મહારાજની બે એક હોય તો જ પધરાવે ને, ઓલાને તો સમજાવતા સમજાવી આપણે. ઈ પેલા આપણે એવું સમજી ગયા કે રાધા કૃષ્ણ, કૃષ્ણ અને સ્વામિનારાયણ એક જ છે, રામ અને સ્વામિનારાયણ એક જ છે. માટે જ આપણા મંદિરમાં આ ધૂન બોલે, માટે જ આપણા મંદિરમાં બધા સ્વરૂપો પધરાય, ને તો પધરાવે હું કામ? ટીકડી અવળી ઉતર્યો, કેવું કોને? એ તો ભાઈ સાધુની પાસે બેહી ના રિજેક્શન ની ટીકડીને હાવી દવા લે તો રિજેક્શન ઉતરે, પણ પાછો ડોક્ટર પાસે જાય નહીં, એમને કૂદકા મારે. માટે આજ તમને સમજાવું છું કે આપણા મંદિરમાં ધૂન બોલાતી હોય તો એ ભગવાન સ્વામિનારાયણની છે, આપણા મંદિરમાં સ્વરૂપો હોય તો એ ભગવાન સ્વામિનારાયણના છે, આપણા કીર્તનોની અંદર પરોક્ષ ભાવથી ગવાણા હોય તો એ ભગવાન સ્વામિનારાયણના જ કીર્તનો છે, એમાં લેશ માત્ર ફેર નથી. અને એવા ભાવથી જ ગાયજો તો તમને મોજ કંઈક અલૌકિક આવશે. બાકી આ પુરુષોત્તમ નારાયણ જેવા તો એક જ છે, અનંત કોટી બ્રહ્માંડો ફફોડી કાઢો, આવા પુરુષોત્તમ નારાયણ ન મળે. શું કામ મળે? હોય તો મળે ને, બીજા છે જ નહીં આના જેવા, તો આ એક જ છે. માટે ભગવાનના ભક્તો આ બહુ સ્પષ્ટ સમજો, ઉપાસનામ ફેર રહેવા દેશો નહીં. અહીંયા ભજન કરતા કરતા કેફમાં ભજન કરજો, ઉછળી ઉછળીને ભજન કરજો. એવા સંપ્રદાયમાં સંતો થયા છે ગઢપુરની અંદર. એ ઘનશ્યામ જીવનદાસ સ્વામી નામના સંત હતા 70-80 વર્ષ પહેલા. તે ઓરડાના પદ બોલાય ને, એમાં ઓરડાના પદમાં બે પદ પૂરા થાય, ત્રીજું જે મહારાજે બોલ્યું બનાવ્યું છે, બોલ્યા શ્રી હરિ રે, ઈ કીર્તન જ્યાં બોલાય તો સ્વામી પાછળ બેઠા હોય 100-200 સંતોની પાછળ, અને એ પદે જ્યાં બોલાય તો સ્વામી ન્યાથી આમ કૂદકો મારે અને ઉડીને શેખ મહારાજની મૂર્તિ પાસે પડતા, કહો એટલો આને કેફ ચડતો હતો. જ્યારે બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન, એ પદ બોલાય ત્યારે એમાં મહારાજ કેવું બોલ્યા, તમે જોવો તો ખરા. હું તો તમે કારણે રે આવ્યો, ધામ થકી ધરી દે. મહારાજ કે હું તો તમારી હાટું આવ્યો છું, મારે કઈ અધૂરું નહોતું, મારું સ્વરૂપ તમને ઓળખાય જાય તો તમારી મુક્તિમાં કચાશ નો રહે. એટલે મહારાજ કે અક્ષરધામમાંથી અમે અહીંયા આવ્યા છીએ. માટે ભક્તજનો ગમે તે શાસ્ત્ર વાંચતા હોય, બીજું એક છેલ્લો એક મિનિટમાં પોઈન્ટ કરીને મારું પ્રવચન પૂરું કરું છું કે શાસ્ત્ર વાંચતા વાંચતા ક્યારેક મહારાજને બીજા અવતાર જેવો પણ કીધા હોય. એ ગરીબ ભગત તમને મળ્યા હતા એ કે સ્વામી તમે કેમ કહો છો મહારાજ સર્વોપરી છે, સર્વોપરી કહો, આ વાંચો વચનામૃત, આની અંદર મહારાજની બીજા અવતાર જેવા કીધા છે. મારા મનમાં એમ થયું આને સીધો સમજાઈશ ને તો માનશે નહીં. મેં કીધું તમે કેવા મારને માનો છો? એ કે કૃષ્ણ જેવા. મેં કીધું કેમ? એ કે આ વચનામૃતે કીધું. મેં કીધું ખોટી વાત, કૃષ્ણ જેવા નથી. મને કે ત્યારે કેવા છે? મેં કીધું મારા તો ભગત છે. મને કે એમ કેમ કહો છો? મેં કીધું વાંચ આ વચનામૃત લે, પ્રથમ 48મું વંચાય. મેં કીધું વાંચ. આમાં મહારાજ કીધું અમે તો નરનારાયણના દાસ છીએ, તો નરનારાયણને પ્રાર્થના કરશું તે તમારા બધા દોષ ટાળશે. વાંચ પ્રથમ 18મું, અમે તો અનાદિના મુક્ત છીએ. વાંચ. મેં કીધું વાંચ્યા શિક્ષેપતિનો પહેલો શ્લોક. મને કે પણ એને ભગત તો કેમ કેવાય? મેં કીધું પણ લખ્યું છે ને એ કે લખે ઈ તો. મેં કીધું ભાઈ આમ જ છે, ભલે બીજા અવતાર જેવા લખી તો લખે. પણ જયારે જયારે શાસ્ત્ર વાંચતા હોય ત્યારે બરાબર ભગવાનના ભક્તો યાદ રાખે શાસ્ત્ર બધી જ વાત હોય. મારા શિક્ષાપત્ર લખ્યું કે આમે જે શિક્ષાપત્ર લખી છે એમાં ઉત્કૃષ્ટ જે શબ્દો એને ગ્રહણ કરવા માટે જ એને મહારાજને પામવું હોય, એને બધી જ વાતો લખી હોય, ક્યારેક બીજા અવતાર જેવા લખ્યા હોય, ક્યારેક ભક્ત જેવા લખ્યા હોય, પણ એમાં પોતાનું સ્વરૂપ પર વર્ણવ્યું હોય, વાંચતા વાંચતા ઉત્કૃષ્ટ શબ્દ જે આવે એ પોતે સ્વીકારી લેવો તો ઉપાસનામ કોઈ દી કાચું નહીં રહે. ઉત્કૃષ્ટ શબ્દ આને સ્વીકારી લેવો તો આજ્ઞામ કાચું નહીં રહે, અને આજ્ઞા ઉપાસનામ કાચું જે નહીં રહે એને મોક્ષમાં પણ કાચું રહે નહીં. આજ્ઞા ઉપાસનામ જેને કાચું રહે એનો મોક્ષમાં પણ કાચું રહેશે. પછી કેશોની મહારાજ ને મહારાજ કેમ તેડવાનો? મહારાજ કહેશે કાચે કાચે હું લઈ જતો નથી, ચોખ્ખો થાય ને પાકો થાય એને જ મારું ધામ અપાવું છું. માટે ભગવાનના ભક્તો આજ ઘનશ્યામ લીલામૃતની અદભુત કથા જયારે આપણે સાંભળી, એ કથા જયારે પૂર્ણ થાય છે ત્યારે આ વાતને બહુ સ્પષ્ટ રીતે સમજ્યો.